તારીખ 7/5/1987 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 60.
સ્વરૂપ ભાષ્યમાન થવાથી જેના ભાષ્યમાન થવાથી પોતાનું સ્વરૂપ ભાષ્યમાન થવાથી મતિ જ્ઞાન અને સંત જ્ઞાનની પર્યાયો મર્યાદામાં આવે છે. અર્થાત તે વૃત્તિઓ એટલે સંત જ્ઞાન અને મતિ જ્ઞાનની પર્યાયો સ્વરૂપ સન્મુખ થાય છે, આત્મસન્મુખ થાય છે. અંતરતત્વ સ્વરૂપ, પરમ સ્વરૂપ, આત્માનું પોતાનું જે પરમ સ્વરૂપ, તેને સીધું જ્ઞાનમાં લેનાર મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન આત્મસન્મુખ થયેલા જ્ઞાન છે. અનંતકાળથી વર્તમાન સુધી મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન જીવને ઉત્પન્ન હોવા છતાં તે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનનો વિષય પોતાનું પરમ સ્વરૂપ છે એવું ક્યારે બન્યું નથી. આમ તો પોતાના સ્વરૂપથી જીવ અનાદિથી અજાણ્યો જ રહ્યો છે, ક્યારે પણ એને પોતાનું સ્વરૂપ જાણ્યું નથી. પ્રથમ પર સન્મુખતા છોડીને સ્વસન્મુખ જ્ઞાનની દશામાં રાગ હોવા છતાં રાગની આડસ છોડીને સીધું પોતાનું સ્વરૂપ જે જ્ઞાનમાં આવ્યું ભાષ્યું એ જ્ઞાનની દિશા બદલી અનાદિની બાહ્ય દિશા હતી એ દિશા છોડી પર સન્મુખપણું છોડી સ્વરૂપ સન્મુખ થયું. એવા મતિશ્રુત જ્ઞાનની પર્યાયને અહીંયા એકદમ મર્યાદામાં આવેલી પર્યાય કહેવામાં આવે છે. બસ કે છે ને, દરેક પોતાની મર્યાદામાં રહે તે શોભે એમ કહેવાય છે ને. તો જ્ઞાન આત્મસન્મુખ થાય તે શોભનીક છે અને તે એની સ્વયંની યોગ્ય મર્યાદા છે. જ્ઞાન પર સન્મુખ થાય તે તેને શોભતું નથી તે એની મર્યાદા ઓળંગીને કામ કરી રહ્યું છે. સ્વભાવની મર્યાદા, જ્ઞાન સ્વભાવની મર્યાદા, સ્વરૂપ સન્મુખ રહીને સ્વરૂપનો અનુભવ કરવો, સ્વરૂપનો વિષય કરવો એ જ્ઞાનનું સ્વભાવ મર્યાદાનું કાર્ય છે. અથવા જ્ઞાન જ્ઞાનને સન્મુખ થયું, જ્ઞાન આત્માને સન્મુખ થયું એમ કહો કે જ્ઞાન જ્ઞાનને સન્મુખ થયું અને જ્ઞાન જ્ઞાનને સન્મુખ થતાં પોતાનું પરિપૂર્ણ અખંડ મૂળ સ્વરૂપ પોતાના જ્ઞાનમાં ભાષીમાન થયું જેવું છે તેવું તે જ્ઞાન સ્વરૂપ સન્મુખ જ્ઞાન છે અને એવું જ્ઞાન થતા ત્યારે તે જીવને છેલ્લે ત્રીજી મિનિટે યથાર્થપણે નિશ્ચયનો પક્ષ બંધાય છે ત્યારે એના એને પોતાનું જે નિશ્ચય સ્વરૂપ છે એના પ્રત્યે રાગ સહિત દશા હોવાને લીધે અને એકત્વ બુદ્ધિ હજી નહીં છૂટી હોવાથી એને નિશ્ચય સ્વરૂપનો નિશ્ચય આત્મ સ્વરૂપનો પક્ષ બંધાઈ ગયો. નિશ્ચયનો પક્ષ કહો કે નિશ્ચયને એના વિષયભૂત આત્મ સ્વરૂપનો પક્ષ કહો, નિજ સ્વરૂપનો પક્ષ કહો, શું થાય છે? અનાદિથી જીવને વ્યવહારને એના વિષયનો પક્ષ છે. ટૂંકી ભાષામાં એને વ્યવહારનો પક્ષ કહેવામાં આવે. તો વ્યવહારના પક્ષમાં શું છે કે એક સમયની પોતાની ઉઘાડવાળી દશા છે એનો પક્ષ છે, અથવા વ્યવહારે જે મનુષ્યત્વ આદિ પર્યાય છે એનો પક્ષ છે, અથવા વ્યવહારે જેટલા જેટલા પરદ્રવ્યો સાથેના સંબંધો કહેવામાં આવે છે એનો પક્ષ છે. એ બધું સદ્ભૂત અને અસદ્ભૂત વ્યવહારને એના પક્ષમાં જીવ અનાદિથી ઊભો છે એ પક્ષને એકવાર બદલવો પડે છે પક્ષાંતિક્રાંત થયા પહેલા. પછી પક્ષાંતિક્રાંત થાય ત્યારે નિર્વિકલ્પ દશાને પ્રાપ્ત થાય, પણ એ પહેલા એકવાર એનો પક્ષ બદલાઈ જાય છે. અનાદિનો જે વ્યવહારનો પક્ષ હતો એના બદલે અહીંયા નિશ્ચયનો પક્ષ બંધાય છે. કેમ એમ થાય છે કે અદ્ભુત થી અદ્ભુત એવું જે પોતાનું મહા આશ્ચર્યકારી સ્વરૂપ છે એ જ્ઞાનમાં ભાષ્યમાન થાય છે ત્યારે એને પોતાના સ્વરૂપની સાથે મીંઢવતા મેળવતા એની અપેક્ષા એ જોતા બધું તુચ્છ લાગે છે. એટલે જેનો પક્ષ બંધાઈને જેની મહત્તા કરતો હતો એની તુચ્છતા આવી જાય છે, એનો પક્ષ છૂટી જાય છે અને આત્મ સ્વરૂપનો પક્ષ બંધાય છે. આ પક્ષ બંધાય છે અહીંયા ત્યારે એને એને બીજી ભાષામાં જ્ઞાનની આ રાગની મુખ્યતાથી કહેવામાં આવે છે, આચરણમાં એકત્વ બુદ્ધિની મુખ્યતાથી પક્ષ બંધાયો એમ કહેવામાં આવે છે. જ્ઞાનની અપેક્ષાએ એને આત્મ સ્વરૂપનું લક્ષ થાય છે, આત્માનું લક્ષ થયું. અહીંયા શાસ્ત્ર અધ્યયનનો હેતુ અહીંયા પહેલો વહેલો સિદ્ધ થયો અથવા પાર પડ્યો. શ્રીમદજીએ આત્મસિદ્ધિમાં એ વાત લખી છે, લક્ષ થવાની તેજનો કયા શાસ્ત્ર સુખદાય. શાસ્ત્ર શા માટે રેચ્યા કે કોઈ પણ રીતે અનાદિથી પોતાના સ્વરૂપથી અજાણ છે એવા જગતના પરિભ્રમણ કરતા જીવને પોતાના સ્વરૂપનું લક્ષ થાય. એટલે લક્ષ થાય એમાં માત્ર જ્ઞાનમાં જાણ્યું છે એટલું નથી, લક્ષ થયું ત્યારે જે વિષય લક્ષમાં લક્ષગત થાય તે વિષય લક્ષમાંથી છૂટે નહીં એનું નામ લક્ષ થયું એમ કહેવાય. આ લક્ષનો એક લક્ષણ છે, લક્ષ થયું એનું આ લક્ષણ છે કે જેનું લક્ષ થાય તેનું લક્ષ છૂટે નહીં. કરી છે, ત્યારે તે જીવને સ્વસ્વરૂપ સન્મુખ થાય છે જ્ઞાન, ત્યારે તે જીવને નિશ્ચયનો પક્ષ બંધાય છે, અથવા તેને નિશ્ચય આત્મ સ્વરૂપનો લક્ષ્ય થાય છે. જેમ કે જેનો આધાર અને આશ્રય લીધો હોય એનો આધાર અને આશ્રય લેવાનો પછી છૂટતો નથી. રાગનો આધાર લીધો છે, વ્યવહારના વિષયનો આધાર લીધો છે, ત્યાં એ આધાર છૂટ્યા વિના જ બધી પ્રવૃત્તિ થાય છે. અનાદિથી જીવ રાગના લક્ષમાં ઊભો છે અથવા પર્યાયના લક્ષમાં ઊભો છે તો એને દ્રવ્ય સ્વભાવ લક્ષ્ય કરવા યોગ્ય એમ કહે છે, તો પણ લક્ષ્ય છૂટતું નથી. કેમ કે હજી પરસન્મુખ જ્ઞાનમાં જ એ વિચાર કરે છે. આ પરસન્મુખ જ્ઞાનના વિચારને કોઈ કિંમત નથી, જેમ રાગની કોઈ કિંમત નથી તેમજ પરસન્મુખ જ્ઞાનના ઉઘાડ જ્ઞાનની કોઈ કિંમત નથી. ભલે પરસન્મુખ ઉઘાડ જ્ઞાનમાં આત્માની વાત ચાલતી હોય, આત્માનો વિકલ્પ ચાલતો હોય, આત્માની બાબત ચાલતી હોય, આત્મા તો નથી જેનો વિષય, પણ આત્મા બાબત એ સૂક્ષ્મ જ્ઞાનમાં વિચાર કામ કરતો હોય તો પણ એ વિચાર આત્મલાભ માટે અસમર્થ હોવાથી, એ વિચારનું અસમર્થપણ હોવાને લીધે જેમ રાગની પહોંચ આત્માને આત્મામાં થતી નથી, રાગ આત્માને પહોંચતો નથી, પહોંચી શકતો નથી, એમ પરલક્ષી ઉઘાડ જ્ઞાનની પહોંચ પણ આત્મા સુધી નથી. એટલે બંને નિષ્ફળ ગણીને નકામા ગણવામાં આવ્યા છે. ક્યાં વજન છે શાસ્ત્ર અધ્યયનમાં કે કોઈ પણ રીતે જ્ઞાનની દિશા બદલાય તો જ સ્વકાર્ય માટે કાર્યકારીપણું છે, અને નહીતર સ્વકાર્ય માટે કાર્યકારીપણું નથી. આમ લેવું છે. અર્થાત આત્મા લક્ષ્ય થાય છે, વિસ્તાર આવશે આ વિષયમાં, આજે વિસ્તાર આગળ આવે છે, ચર્ચા કરેલી છે. અંતરલક્ષી જ્ઞાનની પર્યાયને પણ વિચાર, હજી વિચાર કૃષ્ણમાં ઉભો છે એટલે એને વિચાર કહેવામાં આવે છે. પોતાને લક્ષ્યમાં લઈને, લક્ષમાં રાગને અને ઉદગળને રાખે અને વિચાર આત્માનો કરે તો એ વિચાર કાર્યકારી થાય કે કદી નહીં, કદી પણ કાર્યકારી ન થાય. આ તો સમજી શકાય એવો વિષય છે. જગતમાં એવું છે, બે પક્ષ પડી ગયા હોય પછી ખોટા પક્ષમાં માણસનો પક્ષ બંધાઈ ગયો હોય તો સાચી વાત કરનારને મળે તો હા પાડે, તમારી વાત બધી બરાબર છે, પણ અંદરથી જ્યાં સુધી એને પક્ષ ન છૂટે ત્યાં સુધી એની હા પાડેલી ખોટી છે, એની આ સાચી નથી. આ તો અનુભવ થાય છે કે નથી થતો એ અનુભવ, અથવા અનાદિથી જીવ સત્પુરુષને સત્પુરુષ માને છે અને એ જ માણસ સત્પુરુષને પણ સત્પુરુષ માને છે તો હજી એને અસત્પુરુષને સત્પુરુષ સંબંધીનો પક્ષ છૂટ્યો નથી, તો એ સત્પુરુષને સત્પુરુષ માને છે, એનો વ્યર્થ છે, નકામું છે, એને સત્સમાગમનો કોઈ લાભ નથી. એવું જ સત્શાસ્ત્રને વિશે છે, એવું જ સદ્દેવને વિશે છે. All right. એ વિપરીત અભિનિવેશ છે. આ સંદર્ભમાં એટલે આ વિષયમાં પૂજ્ય ગુરુદેવ શ્રીના ઉદ્ગારોનો ઉલ્લેખ કરવા યોગ્ય છે. પરમાગમ સારનો 314 નંબરનો બોધ અહીંયા આધાર લીધો છે આ વિષય ઉપર, કે એક વાર પ્રસન્ન ચિત્તથી ચૈતન્ય સ્વભાવ લક્ષ્યગત થયો એટલે તે જીવ નિર્વાણ નો જ પાત્ર છે. સમ્યક દર્શન તો થવાનું એ કહેવાની જરૂર નથી, એને મોક્ષ મળશે એમ કહે છે. આજે દિશા બદલી એમાં સિદ્ધો અનુસંધાન ક્યાં કર્યું? છેલ્લું સ્ટેશન કયું આવશે એ પહેલું બતાવ્યું. વચ્ચે ચોથા ગુણ સ્થાન, પાંચમા ગુણ સ્થાનનો, ચોથા ગુણ સ્થાનમાં દેવ લોકાદીનો ભાવ તો મોટું જંકશન થઈ જાય. સર્વાત સિદ્ધિનો દેવ મોટું જંકશન છે, એ બધા સ્ટેશન આવશે. છઠ્ઠા સાતમા ગુણ સ્થાન એ કઈ વચ્ચેના સ્ટેશનની વાત નથી કરતા, સીધું ડેસ્ટિનેશન બતાવે છે. નિર્વાણમાં પાત્ર છે. એક વાર પ્રસન્ન ચિત્તથી ચૈતન્ય સ્વભાવ લક્ષ્યગત થયો, આ લક્ષ્યગત થયો ત્યાં તે જીવ નિર્વાણનો જ પાત્ર છે. સંસ્કાર તો પડી જ ગયો અહીંયા નિયમબદ્ધપણે. લક્ષ્ય એટલે જેમ અહીંથી તમારે ઘરે જવાનું લક્ષ્ય છે, બીજો સાદો દ્રષ્ટાંત લઈએ તો 2 કે 4 કિલોમીટરનો જે રસ્તો છે એમાં અનેક પ્રકારના જમણા ડાબા જમણા બાજુ વળવાના ટર્ન આવે છે, વળાંકો આવે છે. એ સિવાય અનેક પ્રકારનો ટ્રાફિક સામે આવે છે. કોઈ વખત તો કોઈ કાંઈ તોફાન થતું હોય તો એવું પણ આવે છે વચ્ચે, ગમે તે રસ્તામાં હોય. પણ જેનું લક્ષ્ય ઉતાવળથી પોતાના નિર્ધારિત સ્થાને પહોંચવાનું લક્ષ્ય છે, તે ક્યાંય રોકાયા વિના ટ્રાફિક સામું તો પૂરું જોતોય નથી કે આ મોટર છે તો કોની છે, આ ફલાણા ભાઈ સામે માણસો ઘણા ચાલ્યા આવે છે, એમાં આ ભાઈ કોણ છે એવું જોવાય નથી. જે હોય તે મારે શું કામ, મારે જલ્દી પહોંચવું છે. વાહનો આવે છે, કોઈ તુફાન ચીડ્યું હોય તો બધું છોડીને તરીને તરીને તારવીને બધા ટ્રાફિકને તારવીને એકદમ ઘરે પહોંચે છે. તો પ્રવૃત્તિ શું છે? પ્રવૃત્તિ ચાલવાની છે, લક્ષ ઘરે પહોંચવાનું છે. લક્ષ ચાલવાનું નથી, પ્રવૃત્તિને લક્ષ જુદું જુદું કામ કરે છે, બંનેનું સ્થાન એ જુદું જુદું છે. પ્રવૃત્તિ ચાલવાની છે એનું સ્થાન રસ્તો છે, લક્ષ ઘરે પહોંચવાનું છે એનું સ્થાન ઠેઠ જ્યાં પહોંચવું છે એ છે. એક સાથે જ્ઞાનમાં 2 વાત રહે છે, પ્રવૃત્તિ અને લક્ષ. પ્રવૃત્તિ ગૌણપણે રહે છે, લક્ષ્ય મુખ્યપણે રહે છે. તો જ્યારે ચાલે છે એ ચાલવામાં 15 મિનિટ થઈ કે 30 મિનિટ થઈ તો જરા પણ લક્ષ્યમાંથી એનું ઘર છૂટી જાય તો એનો રસ્તો બદલાઈ જાય. કોઈ વાર માણસને ચાલતા ચાલતા લક્ષ છૂટી જાય છે, બીજા વિચારે ચડે તો એનો રસ્તો બદલાઈ જાય છે. વળવાનું હોય ત્યાં વળે નહીં, સીધે સીધો જાય, બીજી બાજુ વળી જાય. એનો અર્થ એ છે કે લક્ષ છે એ જ્ઞાનમાં એ વિષય સતત ચાલુ રહે છે. જ્ઞાન લક્ષ્યભૂત વિષય એ જ્ઞાનની અંદર સતત હાજર હોય છે, એનું સાતત્ય તૂટ્યા વિના જ્ઞાન પ્રવર્તે છે, એને લક્ષ્ય થયું એમ કહેવામાં આવે છે. આવું આત્મસ્વરૂપનું લક્ષ્ય થાય છે ત્યારે લક્ષ્યમાંથી આત્મા જતો નથી, એને લક્ષ્ય થયું એમ કહેવાય. લક્ષ્ય કોને થયું એમ કહેવાય, અને લક્ષ્ય થયું એમ કહેવાય. વાંચે ત્યારે આત્માનો વિચાર કરે, વળી પાછી બીજી પ્રવૃત્તિ કરે ત્યારે આત્મા ભૂલાઈ જાય, લક્ષ્યમાંથી ચાલ્યો જાય. એને આત્માનો નિશ્ચય નથી, એને આત્માનો લક્ષ્ય થયું નથી એમ સમજવા યોગ્ય છે. ચારિત્ર થી ચારિત્ર ની પર્યાય છે એને જ ધ્યાન કહેવાય છે. માણસ નથી કહેતા કે ભલે ગમે એ કામ કરે એનું ધ્યાન તો ફલાણે જ હોય છે, એમ નથી કહેતા. બહાર જાય, ઘરની બહાર જાય, માનો કે ઘરની અંદર કોઈ એવી કિંમતી ખજાનો મૂક્યો છે અને બહાર જવું પડે એમ છે, ધ્યાન તો ત્યાં જ છે. અથવા જે સુખના સાધનભૂત પદાર્થ હોય છે એનું ધ્યાન ખસતું નથી જીવને, આ એનો નિયમ છે. તો જે જ્ઞાનમાં ઉપર કહ્યું તેમ અનંત જ્ઞાન અને અનંત સુખ નો ભંડાર લક્ષ્યગત થયો, એનું લક્ષ્ય અથવા એનું ધ્યાન કેમ છૂટે, તો છૂટવાનો પ્રશ્ન રહેતો. એક વાર પ્રસન્ન ચિત્ત થી જ્યારે લક્ષ્યગત થાય છે ત્યારે ચિત્ત અતિવ પ્રસન્ન થાય છે, કેમ કે પોતામાં જ પોતા સ્વરૂપે રહેલો સુખનો ખજાનો એને જોતા કોનું ચિત્ત પ્રસન્ન થાય. સુખનો અમાપ ભંડાર જોઈને પોતામાં જ જોઈને ચિત્ત નહીં પ્રસન્ન થવાનું શું કારણ છે? કે ચિત્ત પ્રસન્ન થાય થાય ને થાય છે. એક વાર પણ પ્રસન્ન ચિત્તથી ચૈતન્ય સ્વભાવ લક્ષ્યગત થયો અથવા ચિત્તની પ્રસન્નતામાં ચૈતન્ય સ્વભાવ લક્ષ્યગત થયો એ પણ લક્ષ્ય થયો ત્યારે એનું લક્ષણ હારે જોડ્યું કે ચિત્તની પ્રસન્નતા હોય છે. ત્યાં ચિત્તની પ્રસન્નતા હોય છે એટલે પોતાનો સુખરૂપ સ્વભાવ પોતાને પોતામાં હતો, છતાં અનાદિથી જે સુખની શોધમાં હતો અને જે સુખ માટે, વાસ્તવિક સુખ માટે એણે ઘણા ફાંફા માર્યા, ઘણા પ્રયત્ન કર્યા, ઘણો પરિશ્રમ કર્યો, અથાગ પરિશ્રમ કર્યો, છતાં સુખ ન મળ્યું, એ સુખ એણે પોતામાં જોયું તો એનું ચિત્ત પ્રસન્ન થાય, એમાં કોઈ નવાઈની વાત રહેતી નથી. હા, ઉદયના તમામ કાર્યોમાં આત્મા મુખ્ય રહે. તો જ એને લક્ષ થયું કહેવાય, નહીંતર એને લક્ષ થયું છે એ વાત રહેતી નથી. તે જીવ નિર્વાણનો જ પાત્ર છે, કેમ કે નિર્વાણ સ્વરૂપ આત્માનું લક્ષ્ય છે. વચ્ચે બીજી વાત નહીં લેવાનું કારણ છે કે જે લક્ષ્યગત વિષય છે એ તો નિર્વાણ સ્વરૂપ જ છે, મુક્ત સ્વરૂપ જ છે, એને ક્યાં સંસાર હતો અંદર? સંસારના અભાવ સ્વરૂપ જ છે, તો એનો સંપૂર્ણ સંસારનો અભાવ છે એ વાત અવસ્થાની દ્રષ્ટિએ પણ અહીંયા ફાઈનલ થઈ ગઈ. આપણે એમ નથી કે ભાઈ આ વાત હવે પૂરી થઈ ગઈ, નક્કી થઈ ગઈ, નિશ્ચિત થઈ ગઈ, એ પણ નક્કી થઈ ગયું કે આનું નિર્વાણ છે. વિસ્તારમાં લીધું છે જ્ઞાન, પણ થોડું ઉલ્લાસ લેવો છે સાથે કે ઓહો મારું આવું સ્વરૂપ, બસ ઉલ્લાસ લેવો છે થોડું. એટલું જ્ઞાન કરું, જ્ઞાન નથી લેવું, ઉલ્લસિત થયેલું જ્ઞાન લેવું છે. બીજા ગુણથી લઈએ તો આત્માના અનંત ગુણોની જે ગુણ રુચિ છે એ અનન્ય ભાવે પ્રગટ થાય છે. ગુણની અનન્ય રુચિ, ગુણ સ્વભાવની અનન્ય રુચિ પ્રગટ થાય છે એટલે એને પ્રસન્ન ચિત્ત કહેવામાં. વિસ્તાર તો ઘણો કર્યો છે, પાછળનો બધો વિસ્તાર છે. અને અહીંથી
લોકો
એ લક્ષ કરવા માટે જો એ કરતો હોય પ્રવૃત્તિ તો એ સફળ થાય, લક્ષ થાય, હેતુ કઈક તો હોવો જોઈએ ને. જે સ્વાધ્યાય આદિ પ્રક્રિયા કરે છે એની પાછળ જો એનો હેતુ લક્ષ પામવાનો છે તો એ સફળ છે. એમને એમ લક્ષ વગર નું બાણ માર્યા કરે તો ક્યાંય વાગે નહીં, નકામું જાય એના જેવું. પદ્મનંદે આચાર્ય એ પ્રસંગ ચિત્ત અહીંયાથી લીધું છે. તત્પ્રતિ પ્રીતિ ચિતે વાર્તા પીવી શ્રુતા નિશ્ચિત સભેદ ભગ્યો ભાવી નિર્વાણ ભાજનમ. એના ઉપરથી આ વાત ચાલે છે. વાત સાંભળી એમ લીધું ને તો સાંભળવા કારણે તો અનુભવ તો નથી પણ લક્ષ થઈ જાય. રાગ જુદું છે અને જ્ઞાન જુદું છે. સુગાનીજી નો દ્રષ્ટાંત જ્ઞાન અને રાગ જુદા છે. તો જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવી અને સુખ સ્વભાવી આત્મા રાગ ને દેહાદીથી ભિન્ન છે અને ભિન્ન છે એટલે તે ઉપાદેય નથી ને આ અભિન્ન છે એટલે તે જ એકમાત્ર ઉપાદેય છે. આમ બધી સેન્સ એમ આવી ગઈ, બધો ભાવ એમ આવી ગયો. એ સાંભળતા એને પ્રસન્ન ચિત્તથી સાંભળ્યું એમ કહેવામાં આવે છે. થોડી વાર લક્ષ ફરી જાય છે એટલે ઉપયોગ બદલાઈ જાય છે સાંભળવા ઉપરથી. કેમકે સાંભળવામાં જ્ઞાનનો વિષય શબ્દો છે, વાચક શબ્દો છે, ત્યાંથી જ્ઞાન સરકીને વાચ્ય ઉપર જાય છે. આટલો ફેર પડે છે ત્યાં. બીજા જીવોને વાચક ઉપર જ જ્ઞાન પ્રવર્ત્યા કરે છે અને જ્ઞાનનો વિષય માત્ર વાચક શબ્દો રહે છે. વાચક શબ્દ પછી એના અર્થ સહિત રહે, વાચક શબ્દ એના ભાવાર્થ સહિત રહે, વાચક શબ્દ એના મતાર્થ સહિત રહે. પણ જ્યાં સુધી વાચ્ય પદાર્થ ઉપર જ્ઞાન જતું નથી ત્યાં સુધી તે જ્ઞાન દિશા બદલતું નથી. અહીંયા એમ કહ્યું કે તું આત્મા જ્ઞાન સ્વભાવી છો તો એ શબ્દનો વિષય પોતે છે. એમ જ્યાં સ્વરૂપ સન્મુખ થાય છે ત્યારે એ વાચ્ય શબ્દ વાચક શબ્દો ઉપરથી જ્ઞાન વિષયાંતર થઈને વાચ્ય ઉપર આવે છે, ત્યાં દિશા બદલાય છે. ત્યારે એણે પ્રસન્ન ચિત્તથી સાંભળ્યું એમ કહેવાય. ત્યાં સુધી સાંભળતો હોવા છતાં ખરેખર સાંભળતો નથી એમ કહેવાય. આટલો મોટો ફેર છે. એ બહુ આશય અને રહસ્ય વાળો વિષય છે. જેમ કે મુનિરાજ આહાર કરે છે તો પણ તે નિરાહારી કહેવાય છે, અને વિહાર કરે છે તો પણ તે નિર્વિહારી કહેવાય છે, અથવા આહાર કરે છે તો પણ તે ઉપવાસી અને તપસ્વી કહેવાય છે. ઠીક, આગળ ચાલીએ. તો કેમ આહાર કર્યો પછી તમે એને ઉપવાસી કેમ કહો છો? કે નિર આહારી થવા માટે આહાર કર્યો એટલે સદાયને માટે આહાર છોડવા માટે આહાર કર્યો માટે તે ઉપવાસી છે. એ આહાર એમનો ઉપવાસ છે. સાથે બીજી બે ચાર ચીજ ખપે એવી લાવી અને જો એ બે ચીજને ખપાવી દઈએ તો એ બીજી બે ચીજ લાવવા માટે પ્રવૃત્તિ કરતો નથી, ખરેખર આ બે ચીજ ખપાવવા માટે પ્રવૃત્તિ કરે છે. એમ મુનિરાજ નિરાહાર આત્મ સ્વરૂપને જાણીને અનુભવીને એવા સ્વભાવને વેદીને એવા સ્વભાવ સ્વરૂપ થવા માટે જો આહાર કરે છે, એવા સ્વભાવ સ્વરૂપે થઈ જવા માટે આહાર કરે છે તો એ નિરાહારિત છે, એમને આહાર છે એમ કહેવામાં આવતું નથી. તે ઉપવાસી છે અને તે તપસ્વી છે એમ કહેવામાં આવે છે, તે યોગ્ય છે. આ શરણાનુયોગમાં આ બધો વિષય ચાલ્યો છે. આવો આવી જે વાતો ખોલી છે આચાર્યએ, એમ સાંભળતો હોવા છતાં સાંભળતો નથી, ઉલટો દ્રષ્ટાંત. કેમ કે જે એને સંભળાવે છે એવા વાચ્યભૂત પદાર્થ સ્વસ્વરૂપ છે, એના ઉપર એનું જ્ઞાન જતું નથી, વિષય કરતો નથી, તો એ વાતને ખરેખર સાંભળતો નથી. અને સાંભળવાનું છોડીને વાચ્યભૂત પદાર્થ ઉપર જાય છે ત્યારે એમ કહેવાય છે કે ખરેખર એને સાંભળ્યું, પ્રસન્ન ચિત્તથી આણે જ ખરેખર સાંભળ્યું, આણે જ સાચું સાંભળ્યું. કેમ કે જે સાંભળવાનો હેતુ છે એ હેતુ અહીંયા સિદ્ધ થયું, માટે એને સાંભળ્યું. તે જીવ નિર્વાણનો જ પાત્ર છે, નિશ્ચયનયનો પક્ષ બંધાણો તે પુરુષને. ભલે હજી પ્રત્યક્ષ અનુભવ નથી એટલે અહીંયા સમ્યક દર્શનને નિર્વિકલ્પ દશાની વાત નથી કરતા એમ કે છે. સમ્યક સન્મુખની એ પહેલાંની વાત કરીએ છીએ, લક્ષ થયો ત્યારની વાત કરીએ છીએ, સ્વવિકલ્પ દશાની વાત કરીએ છીએ. કે નિશ્ચયનયનો પક્ષ બંધાણો તે પુરુષને, પુરુષના માતમાં લેવો, પછી ચાર ગતિમાં ગમે તે હોય, પુરુષ પર્યાય હોય, સ્ત્રી પર્યાય હોય, ચાર ગતિમાંથી કોઈ પણ, નારકીમાં તો એક જ પર્યાય હોય છે નપુંસકનો, પણ મનુષ્ય મનુષ્યને, તિર્યંચ તિર્યંચીણે, કે દેવ કે દેવી કોઈ પણ હોય, એ બધાને અહીંયા પુરુષ કહે છે. અથવા નારકી, નિશ્ચયનો પક્ષ પક્ષ બંધાણો તે આત્મા. ભલે હજુ એને પ્રત્યક્ષ અનુભવ અહીંયા નથી થયો, હજી તો પરોક્ષ જ્ઞાન પ્રવર્તે છે ત્યારની વાત છે, તો પણ એનું જોર ચૈતન્ય સ્વભાવ તરફ મળી રહ્યું છે. હું નિર્વાણનો પાત્ર કીધો ને એટલે ઘણા એવો અર્થ કરે કે આ તો સમ્યક દર્શન વખતની વાત છે, એનો સંસાર તૂટી ગયો, સમ્યક દર્શન થયું ત્યારે. તો કે નહીં, સમ્યક દર્શન નથી થયું ને એને સંસાર તૂટવાની વાત ગેરેન્ટેડ થઈ ગઈ, ગેરેન્ટેડ થઈ ગઈ. તૂટ્યો નથી એની પેલાને તો તૂટી જ ગયો, અનુભવ થયો એને તો તૂટ્યો, પણ અહીંયા નક્કી થઈ ગયો, રજીસ્ટર થઈ ગયો એનો મોક્ષ. તેને ભલે હજુ પ્રત્યક્ષ અનુભવ નથી તો પણ એનું જોર ચૈતન્ય સ્વભાવ તરફ મળી રહ્યું છે. આ એક લક્ષ થાય છે ત્યારે એક ખાસ પ્રકારનું ચિહ્ન છે પુરુષાર્થ સંબંધીનું. સત્તાની આગળ ઘણી કરી છે અહીંયા આ પ્રકરણમાં, પણ આ એનું એક મુખ્ય લક્ષણ છે પુરુષાર્થનું, કે એનું જોર અનાદિનું જોર રાગ પર્યાય અને નિમિત્ત ઉપર હતું, એમાં ફેરફાર થઈ ગયો. એનું જોર લક્ષ્યગત થયેલા એવા ચૈતન્ય સ્વભાવ તરફ વળવા માંડ્યું, વળી રહ્યું, એ કાર્ય થવા માંડ્યું એનું. અને એ જોરને બતાવવા માટે આટલા શબ્દો લીધા, આ જ સ્વભાવ છે, આ જ સ્વભાવ છે, એમ સ્વભાવ સન્મુખમાં જ જોર હોવાથી જે એક સરખા બે વાક્ય જે ફરીને કયા છે, બે વાર કયા છે, એ જોર બતાવવા માટે કયા છે. આ જ સ્વભાવ છે, આ જ સ્વભાવ છે, આવો જ સ્વભાવ છે, હું જ આવો છું, સ્વભાવ એટલે બીજો કોઈ નથી, હું આવો છું, હું આવો જ છું, હું આવો જ છું, હું આવો જ છું. આ જોર નિર્વિકલ્પ જોરને દર્શાવવાનો સ્વવિકલ્પ શાબ્દિક પ્રયત્ન છે. હું આવો જ છું, હું આવો જ છું, હું આવો જ છું, હું આવો જ છું, આમ એક પરિણામની અંદર જોર ચાલુ થઈ જાય છે. આમ એમ એમ એટલે એવું તે પ્રકારનો સ્વભાવ સન્મુખમાં જ જોર હોવાથી, આવું જોર એનું ચાલુ રહેતું હોવાથી તે અનુભવ અવશ્ય કરશે. એને ચૈતન્ય સ્વભાવના જોરમાં અનુભવ સુધી અવશ્ય પહોંચવાનું થશે. પહોંચ્યા વિના એ રહેશે નહીં, નિયમબદ્ધ થઈ ગયો. કોઈ એમ કહે કે આયુષ પૂરું થઈ જાય તો અનુભવ કર્યા પહેલા, તો કે બીજા ભાવમાં. હવે જે વસ્તુ લક્ષમાં આવી છે એને છોડવાનો નથી. દ્રષ્ટાંત વિચારવા જેવું છે કે એક માણસની ડરપોક પ્રવૃત્તિ હોય, પ્રકૃતિ હોય, ભયભીત થવાની પ્રકૃતિ હોય, નાની મોટી વાતમાં પણ ભયાન્વિત થતો હોય એવી યોગ્યતાવાળો માણસ હોય, એને એમ કહે કે તમે આ રસ્તે રાત્રે કોઈ દિવસ નીકળતા નહીં, ત્યાં ખૂબ ડાકણ થાય, ડાકણ રહે છે ત્યાં, એનું નિવાસસ્થાન વચ્ચે આવે છે, એક ઝાડ છે, આમલી કે ખીજડો ગમે એ લઈ લઈએ, કેમ ભૂતનું ઠેકાણું કાં આમલી ને કાં ખીજડો એમ કહેવાય છે ને, કહેવત છે. તો ત્યાંથી લગભગ નીકળે નહીં, એમાં કોઈ વાર નીકળવાનું કોઈ ફરજ પડી હોય ને નીકળવું પડ્યું હોય રાત્રે 12 વાગે બરાબર મધ્યરાત્રિએ, અને એમાં એને કલ્પના થાય, કાંઈ હોય નહીં ત્યાં, પણ એને કલ્પના થાય ઘોર અંધારું હોય, એમાં ભડકો જોતો હોય એવું લાગે, એને શું અગ્નિનો ભડકો નક્કી કોક છે, કાંઈ ભડકો થયો એનો હોય, પણ એને કલ્પના થઈ જાય એવી. મુઠ્ઠીઓ વાળીને ભાગે કેવું, અને સાંભળ્યું કે પાછળ જોઈએ તો વળગે, શું પાછળ તો જોવાય જ નહીં, ઘરે આવીને થર થર ધ્રુજે, કેમ ભાઈ આવું જોયું, કંઈક આવું કંઈક જોયું, કે છે કે ત્યાં દાકણ થાય છે, એમ સાંભળ્યું હતું તો ખરું, એમાં જોયું હતું નહીં ને થયું નહોતું, પણ એને કલ્પના થઈ ગયું. પણ હવે તો પતી ગયું, જે તો ઘરે આવી ગયા, હવે હવે તમે બરાબર સલામત છો, એનો ભય જાતો નથી, કેમ નથી જતો, કે એને જે કલ્પના થઈ એમાં ભયનો જે રસ રેડાઈ ગયો, એ રસથી વિરુદ્ધ નિર્ભયતાનો રસ ન રેડાય ત્યાં સુધી એનો ભય જાય નહીં. આ નિયમ છે. નાનપણમાં એક પ્રયોગ કરી લેવો, બહુ નાનપણમાં પ્રકૃતિ વિકર્ણ હતી, 8-7 વર્ષની ઉંમરમાં ભયભીત થવાની પ્રકૃતિ, 12-13 વર્ષની ઉંમરે પ્રકૃતિ એકદમ બદલાની, કાંઈ ભય ન થાય, અને ભયવાળી વાત હોય તો એ પહેલી ચાલો આપણે ભયને ખંખેરી નાખવા જોઈએ, એટલે એમ ખબર પડે ગામ રાણપુર તો નાનું ગામ છે, આ નદીના સામે કાંઈ ખીજડો છે બહુ જૂનો 100 વર્ષ, ત્યાં ભૂત થાય છે તો આપણે હવે ત્યાં જ જવું છે, ચાલો કોઈને આવવું હોય તો આવો મારી સાથે, નહીં તો હું એકલો જાઉં, શું તો એમાં શું છે કે ભય છે એ અનાદિથી જીવની પ્રકૃતિ છે, આ કોઈ નવી વાત નથી, અનાદિની જે સંજ્ઞાઓ છે એની અંદર આ ભય સંજ્ઞા પણ જીવને અનાદિથી છે. હવે જગતમાં પરોક્ષ જ્ઞાનમાં કલ્પનાથી ભય થાય તો પણ એની અસર પરિણામ ઉપરથી જતી નથી, તો પછી અદ્ભુતથી અદ્ભુત મહાઆશ્ચર્યકારી અનંત ગુણનો ભંડાર, અનંત ગુણનું નિધાન પોતામાં જુએ અને એની અનન્ય રુચિનો રસ પ્રગટે, એની અસર જાય કેવી રીતે, કે ભવાંતરમાં પણ એની અસર જતી નથી, કેમ કે એટલું એટલો રસ ને એટલું વજન ક્યારેય એને પડ્યું નથી કોઈ પરિણામને વિશે, ભલે જગતના ગમે તે પ્રકૃતિના પરિણામ રસ હોય, પણ આટલું વજન જગત ઈષ્ટની આત્માથી આખા જગતને ગૌણ કરીને પોતાનો આત્મા મુખ્ય થયો અને એમાં જે રસ પડ્યો સ્વરૂપ મહિમાનો, એ લક્ષમાં આવેલો આત્મા અવશ્ય અનુભવ કરીને, એટલા માટે શબ્દ લીધો અવશ્ય અનુભવ કરીને, એ કેવળ જ્ઞાન લેવાનો જ છે, નિર્વાણ પામવાનો છે, કેવળ જ્ઞાન લેવાનો છે. ઉપરોક્ત વચનામૃતમાં પૂજ ગુરુદેવશ્રીએ સ્વભાવ સન્મુખ જીવને સંબંધમાં અનેક વાત કરી છે. એક વાત નથી કરી, આમાં એક જોરની વાત કરી છે, એક નિર્વાણ થશે એ વાત કરી છે, અનુભવ નથી થયો તો પણ આ પ્રકાર ઊભો થયો છે એ વાત કરી છે, અને એને અનુભવ અવશ્ય થવાનો છે એવી ચાર પાંચ વાતો કરી છે. એના ઉપર ટૂંકમાં સ્પષ્ટીકરણ છે. અનેક વાતો કરી છે તેમાં પ્રસન્ન ચિત્તથી સ્વભાવ લક્ષ્યભેદ થયો, એ પ્રસન્ન ચિત્તની અહીંયા પૂર્વ ભૂમિકા લીધી છે. રુચિનો વિષય નથી લીધો, પણ પૂર્વ ભૂમિકા લીધી છે કે પૂરી જિજ્ઞાસા અને સ્વરૂપ પ્રાપ્તિની એકમાત્ર ભાવનાથી એને પ્રસન્ન ચિત્તથી એમ કહ્યું છે, કેમ કે ત્યાં સ્વરૂપની ભાવનાની મુખ્યતા આપી છે. જે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવાની એની ભાવના હતી, એ ભાવના સંબંધી જિજ્ઞાસા અપૂર્વ ઉત્પન્ન થઈ અને એને એનો પોતાનો આત્મા જ્ઞાનમાં વિષય લક્ષ્યગત થયો, વિષય થયો, ત્યારે એને પ્રસન્ન ચિત્તથી જ્ઞાન લક્ષણ દ્વારા જ્ઞાન સ્વભાવ લક્ષ્યગત થતા એને નિર્વાણનો પાત્ર કહે છે. ત્યાં એને મોક્ષનો પાત્ર થયો એમ કહેવામાં, સમ્યક દર્શનનો પાત્ર થયો એમ નથી, મોક્ષનો પાત્ર થયો. જ્યાં એને નિર્વાણનો પાત્ર કહ્યો છે ત્યાં દર્શાવવાની અથવા કહેવાની ભાગ્યે જ જરૂર છે કે તે સમ્યક્ત્વ અવશ્ય પામશે જ. નિર્વાણ પામશે પછી એ સમ્યક દર્શન પામશે કે નહીં પામે, આ વાત કંઈ ચર્ચવાની જરૂર રહેતી નથી. વળી તે જીવનું જોર, એટલે કે પુરુષાર્થ, સહજપણે જાગ્રત થઈને સ્વભાવ તરફ વળી રહેલ છે. વળી તે જીવનું જોર એટલે કે પુરુષાર્થ, આ બીજી વાત કરી, એક પ્રસન્ન ચિત્તની વાત કરી, ત્યાં રુચિ પણ પ્રગટ થઈ, એ વાત ધ્યાન રહેશે. પણ રુચિ પણ પ્રગટ થઈને રુચિ અનુયાયી વીર્ય એટલે જોર, જોર એટલે પુરુષાર્થ, સહજપણે જાગ્રત થઈને સ્વભાવ તરફ વળી રહેલ છે. આ એક અસાધારણ ફેરફાર અનુભવ થયો તે પહેલા થાય છે. આજે આત્માનો, આત્મા સંબંધીનો આત્મિક પુરુષાર્થ સમ્યક દર્શન પ્રાપ્ત થવા અંગેનો, સમ્યક દર્શન પ્રાપ્ત થવા માટેનો આ જે પુરુષાર્થ છે એ આ સ્વરૂપ લક્ષ્યગત થતા થાય છે. આ એક સ્વરૂપ લક્ષ્ય થયાનું અસાધારણ ચિહ્ન છે, અસાધારણ લક્ષણ છે. એ લક્ષણમાં એ વાત વધારે ચર્ચી છે. આગળ અહીંયા તો કાલ્યનો નિર્દેશ કર્યો છે વચનામૃત ઉપરથી ગુરુદેવના. તે જીવનું જોર એટલે કે પુરુષાર્થ, સહજપણે જાગ્રત થઈને સ્વભાવ તરફ વળી રહેલ છે. આ એક અસાધારણ પરિણામમાં ઉત્પન્ન થયેલો ફેરફાર અનુભવ થયા પહેલા થયો. અનુભવ થાય એને તો પુરુષાર્થ હોય, પણ જે પુરુષાર્થથી અનુભવ થાય, અનુભવની પ્રાપ્તિ થાય, એવો પુરુષાર્થ તો અનુભવ થયા પહેલા થાય તો જ અનુભવની પ્રાપ્તિ થાય ને, એ પુરુષાર્થ અહીંયા ઉત્પન્ન થયો. આ કારણ આપ્યું ને કાર્ય થશે એમ કે છે, કાર્યનું કારણ અહીંયા ઉત્પન્ન થયું. જ્ઞાન લક્ષણ દ્વારા સ્વભાવ લક્ષગત થતા તે નિર્વાણનો પાત્ર કહેલ છે. એટલે અહીંયા એટલું સ્ટેજ લીધું છે કે હજી સ્વભાવનો નિશ્ચય થયો, સ્વભાવ લક્ષગત થયો, જ્ઞાન સ્વભાવી હું આત્મા છું એ માત્ર એક વર્તમાન ઉત્પન્ન જ્ઞાનના પર્યાયનું નામ લક્ષણ ઉપરથી આખો આત્મા હોય છે. જેમ હોય તો ભાઈ તમે ફલાણા માણસને જઈને મળો, ટાઉન હોલની અંદર 200-400 માણસો ભેગા થયા છે, એમાં ગયા છે, ત્યારે તમારે તાત્કાલિક મળવાની જરૂર હોય તો એને મળો. પણ કે અમે ઓળખતા નથી તો કે એમને અહીંયા એક લાખું છે કાળો ડાઘ. એટલે તમે બધાના ચહેરા જોજો, એમાં આવું કોઈ માણસ બધા નહીં હોય, અથવા ઘણા નહીં હોય, અનેક નહીં હોય, એક જ હશે, એ ફલાણા ભાઈ છે. તો ત્યાં એ માત્ર લાખું જોવે છે કે આખા એ ભાઈને જોવે છે? આ ફલાણા ભાઈ એમ એમ લક્ષણ છે, એ અંશ છે, જ્ઞાનનો પર્યાય તે અંશ છે, અને લક્ષગત વિષય થાય છે આખો પદાર્થ. આખો પદાર્થ લક્ષગત થાય છે ત્યારે આખો પદાર્થ સદાય રહે છે અને પરિણમતો રહે છે, પોતે સદાય ટકી રહે છે અને પરિણમતો રહે છે, એવો પ્રમાણનો વિષય પણ એને સમજાઈ જાય છે. એટલે એને દ્રવગુણ પર્યાય સમજાઈ ગયા. અને એ આખા પદાર્થને વિશે અનંત ગુણનું એક રૂપ છે, તે ગુણ નિધાન દ્રવ્ય સ્વભાવ છે, એ આત્માનું મૂળ અસલ સ્વરૂપ છે, એ પણ એને સમજાઈ જાય છે. આ બે મહત્વની વાત, આગમનો વિષય અને અધ્યાત્મનો વિષય બંને એને સમજાઈ જાય છે. તિર્યંશ હોય તો પણ એને દ્રવગુણ પર્યાયના પુસ્તકો ભણવાની જરૂર પડતી જ નથી. એટલે અહીંયા એ લીધું તે જીવનું જોર, એટલે કે પુરુષાર્થ સહજપણે જાગ્રત થઈને સ્વભાવ તરફ વળી રહેલ છે, એવું સ્વભાવ પ્રત્યે પુરુષાર્થનું વલણ પરિણમન અનુભવ પહેલા ઉત્પન્ન થઈ આવે છે. અને આવો પ્રકાર કોને ઉત્પન્ન થાય છે કે જે આગળમાં નજીકના કાળમાં અલ્પકાળમાં અનુભવ પ્રાપ્ત કરવા વાળો છે તેવા જીવને જ ઉત્પન્ન થાય છે. આવો પ્રકાર આ સિવાય બીજા કોઈ પ્રકારે બીજા કોઈ યોગ્યતાવાળા જીવને ઉત્પન્ન થતો નથી. તેથી તે સમ્યક્ત્વની દિશામાં આગળ વધે અને સમ્યક્ત્વને પ્રાપ્ત કરશે. આવી પરિસ્થિતિ ઉત્પન્ન થયા પહેલાં થયા વિના કોઈ જીવ સમ્યક્ત્વ તરફ આગળ વધતો નથી અને સમ્યક્ત્વને પ્રાપ્ત કરતો નથી. એ વિશે ત્યાંથી ચર્ચો છે.